13/12/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 368-371 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 104.
જગતને વિશે ઉદાસીન પણ છે, પોતાના જે ઉદયિક ભાવ છે તે અન્ય ભાવ છે, એના પ્રત્યે પણ ઉદાસીન પણ એટલે નિરસપણું છે, અને ઈશ્વર પ્રત્યે નિરાશ ઉદાસીનપણું છે. એ વાત થોડી ચાઈને લખી છે, કેમ કે ઈશ્વરના સંબંધમાં સુભાગભાઈનો જે વિચારધારા હતી એ ઠીક કરવાની જરૂર હતી, વ્યવસ્થિત કરવાની જરૂર હતી, અને તે પણ એવી રીતે ઈશ્વર કરતાની જે શ્રદ્ધા છે, જેને એ શ્રદ્ધા હોય છે એને એ શ્રદ્ધા છોડવી અતિ કઠિન છે. કેમ કે એને એક એવું લાગે છે કે ઈશ્વર કંઈ કરે નહીં, અથવા કંઈ કરવાની એનામાં શક્તિ નથી, એવું ઈશ્વરને વિશે માનવું તે એમનું અપમાન છે અને અનાદર છે. એવું લાગે જેને શ્રદ્ધા હોય એને એવું લાગે. એટલે એ વિષય જરા વધારે એકદમ મૃદુ શૈલીથી એમણે હેન્ડલ કર્યો છે. દેવમાં તો એ લોકો 33 કરોડ દેવતા માને છે, બીજા સૂર્યને ચંદ્રને વરુણને, પાણીનો દેવ વરુણ છે, અગ્નિદેવ છે, એવા ઘણા દેવ માને છે. એ સિવાય હા મૂળ એ લોકો 3 દેવ માને છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. એમાં વિષ્ણુને આખા જગતના સંચાલન કરનારા માને છે, બ્રહ્માને ખાલી ઉત્પત્તિના દેવ માને છે, શંકરને નાશના દેવ માને છે, પણ વિષ્ણુને ખાસ કરીને પાલન પોષણ અને સંચાલન કરવું એ એમના હાથની વાત છે. પણ એમાં વિભિન્ન પ્રકારની માન્યતાઓ છે. ત્યાર પછી જે બીજા દેવીઓને માનવા લાગ્યા, બીજા કુળદેવોને, કુળદેવીઓને, એ સિવાયના દેવદેવીઓને જે માનવા લાગ્યા, એ લોકોએ ત્યાં સુધી એનું મહાત્મ્ય કર્યું કે ખુદ વિષ્ણુ એની પૂજા કરે છે, શંકર એની પૂજા કરે છે, બ્રહ્મા પણ એની પૂજા કરે છે, ત્રણેય દેવ એની પૂજા કરે છે. એ બધી ઘણી વિભિન્ન પ્રકારની માન્યતા છે. પણ ઓઘે ઓઘે ઈશ્વર કરતા પ્રકારની જે શ્રદ્ધા છે એમાં આ મુસલમાન લોકો પણ આવી જાય છે. એ લોકો ખુદા કહે છે એને, ઈશ્વરને એ લોકો ખુદાના નામથી બોલે છે. તો એવી કોઈ શક્તિ છે કે જે કાંઈ પણ જગતનું સંચાલન કરે છે, અને જો કોઈ સંચાલન કરનાર ન હોય તો એની મેળે જગત ચાલે કેવી રીતે? હા, એ પછી જેવું જેવું માણસો જેવા અપરાધ કરે એને એને દંડ આપે, સારું કાર્ય કરે તો એને એનું સારું ફળ આપે, એમ ન્યાય કરે ખરા, ન્યાયયુક્ત સંચાલન છે, એવું ગડબડવાળું સંચાલન નથી પણ ન્યાયયુક્ત સંચાલન છે, એવી એક માન્યતા છે. પણ એ માન્યતા વિરુદ્ધ જો તમે એમ કહો કે ના ઈશ્વર એવો કોઈ નથી, તો એને એ બાબતમાં દુઃખ થાય એવું હોય છે કે આ તો એક એનો અનાદર છે, અપમાન છે, એની શક્તિનો વિરોધ કરવા જેવી વાત છે, સર્વશક્તિમાન ઈશ્વરની શક્તિનો વિરોધ કરવા જેવું છે. એટલે ચાઈને એ વાત એમણે લખી છે. તથાપિ તે વાર્તા તમને ગાંભીર્યપણે રહીને જણાવી નથી, એટલે અમે એવા ઈશ્વરમાં માનતા નથી અને એવા ઈશ્વરની વાતમાં પણ અમે ઉપેક્ષા કરીએ છીએ એ વાતની ગંભીરતા રાખીને તમને જણાવી નથી. તમે જે પ્રકારે ઈશ્વર આદિ વિશે શ્રદ્ધાશીલ છો તેમ વર્તવું તમને કલ્યાણરૂપ છે. એટલા માટે કે એમને મંદ કસાઈનું એ એક જ સાધન હતું કે ઈશ્વર રાખે તેમ રહેવું, ઈશ્વર ઈચ્છા પ્રમાણે રહેવું, એ સિવાય બીજો કોઈ આપણો ઉપાય ચાલતો નથી. અને ઈશ્વર જે કરે છે તે યોગ્ય જ કરે છે, એટલે એ તમને અત્યારે કલ્યાણરૂપ છે. આ સિદ્ધ થાય છે કે એમને એ પ્રકારની સ્થિતિ, એટલે જે પ્રકાર એમ લીધો, તમે જે પ્રકારે ઈશ્વર આદિને વિશે શ્રદ્ધાશીલ છો, એમની શ્રદ્ધા પકડી છે અહીંયા, એટલું જ નહીં પણ એ શ્રદ્ધાના વિષય ઉપર પોતે પહેલું વહેલું પોતાનો મત નથી એવું પણ સાથે સાથે કહી દીધું છે કે અમે તો એ વિષયમાં બિલકુલ ઉદાસ છીએ, જગત પ્રત્યે ઉદાસ છીએ, અમારા ઉદય ભાવ પ્રત્યે ઉદાસ છીએ, એટલું નહીં પણ ખુદ ઈશ્વર પ્રત્યે પણ અમે ઉદાસ છીએ. એટલે જો એમનામાં વિચક્ષણતા હોય તો એમને ખ્યાલ આવે કે મારો અભિપ્રાય અને મને જેના ઉપર ઘણો વિશ્વાસ છે એવા મહાપુરુષના અભિપ્રાયમાં ફેર પડે છે. અહીંથી વિચાર એને શરૂ થઈ શકે. અમને તો કોઈ જાતનો ભેદભાવ નહીં ઉત્પન્ન થતો હોવાથી સર્વ જંજાળરૂપ વર્તે છે, એટલે અમને તો બધું સરખું છે, જગત ઈશ્વર એ બધી જે તમારી ઈશ્વરની વાતો અને અમારો અન્ય ભાવ બધું એક સરખું છે, એમાં કાંઈ અમને તફાવત નથી લાગતો, અમે તો એક જ ખાતામાં બધા એને ખતવીએ છીએ અત્યારે, એટલે બધું અમારે માટે તો એ જંજાળનું ખાતું છે, એ જંજાળમાં અમે ક્યાંય પડતા નથી. એટલે ઈશ્વરાદી સમેતમાં ઉદાસપણે વર્તે છે, આ પ્રકોર કરી છે. એટલા જગત અને ઉદય ભાવમાં, ઉદયમાં ઉદાસીનતા વર્તે ને ઈશ્વરમાં પણ અમને ઉદાસીનતા વર્તે છે. ઓલા પણ એક વચ્ચે શબ્દ નાખી દીધો, અહીંયા આવે એને જુદા પાડીને વાત કરી ઈશ્વરને, જગતની ને અન્ય ભાવની વાત ન કરી, ઈશ્વરમાં પણ અમને ઉદાસીન પણ વર્તે છે. ઈશ્વરાદિમાં પછી એમના વિષયનો જેટલું પ્રકરણ છે તમારે ત્યાં, એ બધામાં એ ન્યાય કરે છે ને આમ કરે છે ને તેમ કરે છે ને સર્વશક્તિમાન છે ને બધું એનું જેટલું છે વિશેષણ એ બધું લઈ લીધું, એ બધી વિશેષતાઓ. આવું જે અમારું લખું તે વાંચી કોઈ પ્રકારે સંદેહને વિશે પડવાને યોગ્ય તમે નથી. અમે આટલું બધું ઈશ્વર પ્રત્યે લખી નાખ્યું તો અમને વિશ્વાસ છે કે તમને અમારામાં શંકા નહીં પડે, ત્યારે આ તો ભગવાનને માનતા નથી, આ કઈ જાતના મહાત્મા છે કે ખુદ ભગવાનને જ ઉડાડે છે, એવા તમે નથી, એટલી અમને તમારા ઉપર વિશ્વાસ છે. અત્યાર સુધી ગંભીરતા રાખીને એ વાતને અમે ખોલી નહોતી, ઉખેડી નહોતી, છંછેડી નહોતી, ત્યાં સુધી એમને હરી ઈચ્છા ને એમ કરીને બધું ભળતું જ લખતા હતા કે ત્યાર પછીના ભવિષ્યકાળમાં તો લોકોને શંકા પડે કે આ શ્રીમદજી આવી ભાષા કેમ વાપરે છે ને આવું કેમ લખે છે, પણ એ હેતુસર લખતા હતા. આ જગ્યાએ એમણે પહેલી વહેલી વાતને થોડી છંછેડી છે કે આવું જે અમારું લખવું છે તે વાંચીને કોઈ પણ પ્રકારે સંદેહ, એટલે અમને અમારા ઉપર તમને શંકા પડે એવું તમારા વિષે યોગ્ય નથી, એટલે એવું તમે જરૂર નહીં કરો, એવું તમને નહીં થાય, એ આશા રાખીને આટલી વાત તમારી શ્રદ્ધાની છેડી છે. નહીંતર માણસને કોઈની શ્રદ્ધા વિરુદ્ધ વાત કરો એટલે તરત જ તે અમાન્ય કરી નાખે, આપણને અમાન્ય નથી આ વાત આપણે નથી માનતા, પોતાની શ્રદ્ધાથી વિરુદ્ધ વાતને સ્વીકારવા જીવ તૈયાર ન થઈ શકે. આ એક કુદરતી કોઈ પણ શ્રદ્ધાવાનની પરિસ્થિતિ છે. આત્માને શ્રદ્ધા નામની જે શક્તિ છે એ શ્રદ્ધાનું જે પરિણમન છે એ કોઈને કોઈ પ્રકારે, મિથ્યાત્મા અસંખ્ય પ્રકાર છે, એ કોઈને કોઈ પ્રકારે ચાલતું જ હોય છે. એટલે કોઈ જીવ સંસારમાં મિથ્યા શ્રદ્ધા વિનાનો નથી, કોઈને શ્રદ્ધા નથી અને મિથ્યા શ્રદ્ધા નથી એવો કોઈ જીવ નથી. એક સમ્યક દ્રષ્ટિને શ્રદ્ધા સમ્યક થઈ છે એને પોતાના સ્વરૂપમાં રહેલા અનંત સામર્થ્યનો શ્રદ્ધામાં સ્વીકાર થઈ ગયો છે એવું એક ફક્ત સમ્યક દ્રષ્ટિ જુદા પડે છે આ શ્રદ્ધાના પરિણામની અંદર. ખુદ શ્રીમદજી ઉપર લોકો શંકા કરે છે, શંકા કરે છે એટલે આપણા મુમુક્ષુ ભાઈઓ પણ શંકા કરે છે કે શ્રીમદજીમાં તો ઘણી બીજી ગડબડ છે એમ, કે તમે શ્રીમદજી મને આટલું બધું તમે મહત્વ આપો છો પણ અમને તો એવું લાગે છે કે ગડબડ પણ છે એમનામાં. કીધું ભાઈ એ વાત એટલી બધી ઉપર છેલ્લે નજરમાં આવે એવી નથી, બહુ ધ્યાનથી ઊંડા ઉતરીને એમના વિષયમાં જો સમજવામાં આવે તો એવી શંકા અસ્થાને છે. શાસ્ત્ર સમજીને વાંચે છે, શાસ્ત્ર સમજીને વાંચે છે. બીજું પત્રની અંદર પણ એમણે અધ્યાત્મના દ્રવ્યાનુયોગના કરણાનુયોગના ચરણાનુયોગના કથાનુયોગના ચારે અનુયોગના સિદ્ધાંતો પાછા રાખી દીધા છે. આ શાસ્ત્રો જેવા છે પણ છતાં એનું એક બીજું પાસું પણ છે, એક વ્યક્તિગત પત્રો પણ છે, એટલે કેટલીક વાત એ પણ છે એની અંદર, એ પ્રકાર પણ છે એની અંદર. એમ બે વાત બરાબર સમક્ષ રાખીને પછી એનું તોલન કરવું જોઈએ, નહીંતર તુલના કરવામાં ક્યાંક ગોથું થઈ થાય જાય ખાઈ જાય. કઈક પ્રકારે પછી જેવી જેની યોગ્યતા, કોઈ કેવી કલ્પના કરે છે, કોઈ કેવી કલ્પના કરે છે, કોઈ કેવી કલ્પના કરે છે, એમ બધા યથાર્થપણે ઓળખે છે એવું નથી દેખાતું, એમની ઓળખ હોય એવું નથી દેખાતું. ચમત્કારમાં ચાલ્યા જાય છે, કોઈ વિપરીત પરિણામે એમ કહે છે કે આવી ભૂલ છે, સિદ્ધાંત શાસ્ત્રોમાં તો ઘણી બીજી વાત છે, આવી વાત નથી, શું એવું પણ અનેક રીતે લોકો વિચારે છે. એક વિચાર એમાં શું છે, વિચારવા જેવો મુદ્દો એટલો છે જે એનું મહત્વ છે કે શુદ્ધોપયોગ એમને એમ થતો નથી. ગુરુદેવ બહુ સ્પષ્ટ કહે છે કે થોડો પણ વિપર્યાસ રહી જાય, અજ્ઞાન અને મિથ્યાત્વ સંબંધીનો મંદ થોડો સૂક્ષ્મ પણ વિપર્યાસ રહી જાય ત્યાં સુધી ઉપયોગ અંતર્મુખ વળીને સ્વાનુભવ કરતો નથી. શુદ્ધોપયોગ થવો એ કોઈ બચ્ચાના ખેલ નથી, એક બધા વિપર્યાસથી મુક્ત થઈને જીવ પોતાના પુરુષાર્થના કોઈ અપૂર્વ પરાક્રમની દશાએ પહોંચે છે ત્યારે એક વારે આખા જગતથી તો છૂટો પડે છે એમને, પોતાના દેહથી પણ છૂટો પડે છે અને ભાવેન્દ્રિયથી પણ છૂટો પડે છે. દેહ દ્રવ્યેન્દ્રિય સ્વરૂપ છે પણ ભાવેન્દ્રિયથી પણ છૂટો પડે છે. એ જે દશાએ પહોંચે છે જે મહાત્મા ધર્માત્મા એ કોઈ બચ્ચાના ખેલ નથી. એ દશાએ એ પહોંચ્યા છે એટલું જ નહીં, એમનો એટલો બધો પુરુષાર્થ વર્તે છે કે આ કાળમાં આ ક્ષેત્રે ન હોત તો એ ચરમ શરીરી હોત કદાચ. એટલો તો એનો ગ્રહસ્થ દશામાં 24 વર્ષે ભર યુવાનીમાં સમ્યક દર્શન થયા પછી 25મા વર્ષે એટલો પુરુષાર્થ છે એમના પત્રો બોલે છે, આત્મિક પુરુષાર્થ એના પત્રો બોલે છે. આવશે અહીંયા બીજો જ પેરેગ્રાફ આવે છે, હવે જ એ વાત આવે છે કેટલો પુરુષાર્થ છે આ જ પેરેગ્રાફમાં આવે છે. એવા જબરજસ્ત પુરુષાર્થવંત મહાત્મા પુરુષોને વિશે કોઈ પણ જરાક આડુંઅવળું થઈ જાય એટલે એનો અનાદર ને અવિનય થઈ જાય. એટલે એ એક નાના મોઢે મોટી વાત છે કે કાંઈ આડુંઅવળું એમના વિશે વિચારવું, સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. મુમુક્ષુ જીવે એમને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. સમજણ પ્રમાણે માપી લેવું અને માપીને એનું જજમેન્ટ આપી દેવું એ થોડી વધારે પડતી વાત છે. એ અધિકાર બહારની વાત છે. બીજી રીતે કહીએ તો એ પોતાનો અધિકાર નથી, એ અધિકાર બહારની વાત કરે છે. પોતાની ફરજ તો સમજવાનો પ્રયત્ન કરવું એટલી જ છે, આથી વધારે એને આગળ નહીં વધવું જોઈએ તો બચી જાય જિજ્ઞાસામાં રહે તો. પણ જજમેન્ટ આપવા બેસે તો એ એ સ્થાન એનું નથી, મોક્ષનું એ સ્થાન નથી. અને કેટલા લખાણ તો એવા છે સિદ્ધાંત સૂત્ર જેવા, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પામે જે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. નિશ્ચયને વ્યવહાર પરમાર્થ રીતે નિશ્ચય, નિશ્ચય કડીમાં ફેંસલો કરી નાખ્યો. સામર્થ કઈ થોડું નથી. અને એવા તો કેટલાય સૂત્ર સિદ્ધાંત આપ્યા છે, એક બે નહીં, એવા તો સંખ્યાબંધ સિદ્ધાંતો એવા છે કે આજે કોઈ પણ ઊભો રહી જાય. ઓથેન્ટિક જેને કહીએ, આધારભૂત વચનો કહીએ, એવા વચનો છે. એ ક્યાંથી નીકળ્યા ને કેમ નીકળ્યા એનો તો કોઈ વિચાર કરે નહીં, કે આનો ઉદ્ભવ ક્યાંથી થયો એ સમજી ન શકે, એની શક્તિને એમને એમના ગુણને સમજી ન શકે અને સીધું જજમેન્ટ લખવા બેસે. બહુ ઉતાવળની વાત છે. હાલ તો અમે અત્રપણે વર્તીએ છીએ, અહીંયા થોડું મિસપ્રિન્ટ લાગે છે, આત્માપણે વર્તીએ છીએ એમ એમ હોવું જોઈએ. હાલ એટલે હાલ તો અમે અત્રપણે વર્તીએ છીએ એટલે કોઈ પ્રકારની જ્ઞાન વાર્તા પણ જણાવી શકાતી નથી. આત્મભાવે આત્માપણે એવી રીતે વર્તીએ છીએ. એટલે કોઈ પ્રકારની જ્ઞાન વાર્તા પણ જણાવી શકાતી નથી. પણ મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે. ઠીક, ગ્રસ્ત દશામાં છે પણ મોક્ષ તો હાથ વેંતમાં જોવે છે, એવો પુરુષાર્થનો કરંટ ચાલે છે અંદરમાં. પુરુષાર્થ ચાલે છે એટલે એક આત્માના ચૈતન્ય ચમત્કારનો એક કરંટ છે. આપણે દ્રષ્ટાંત લઈએ છીએ ક્યારેક ક્યારેક અહીંયા, આ સીતાજીના સ્વયંવરનો, જનક રાજાએ એમનો સ્વયંવર ગોઠવ્યો, એમાં એક કામ કરવાનું હતું કે જે ધનુષ ઉપાડે એને સાથે સીતાને પરણાવવાની છે. તો મોટા મોટા માંધાતાઓ અને બાહુબળવાળા, શરીર શક્તિવાળા, કેટલાક તો નજીક જ નહોતા જઈ શકતા. એની ધનુષ વિદ્યાથી સાધિત હતું એટલે એનો કરંટ હતો કે નજીક જાય ને ત્યાં પાછા ઉડીને પાછા પડે, ઇલેક્ટ્રિકનો આંચકો લાગે ને કેમ ફેંકાય, એમ ફેંકાય ફેંકાય ને પાછા પડે. એમ કોઈ નજીક જતા હતા તો અડી નહોતા શકતા, અડવા જાય ત્યાં ઉડીને પાછા પડે. ને રામચંદ્રજીએ તો ઉઠાવ્યું નહીં, ઉઠાવતા અમે ટુકડા કરી નાખ્યા. તો એની શક્તિમાં બહુ મોટો આંતરો હતો. એ બધા સુરવીર યોદ્ધાઓ રાજાઓ હતા પણ રામચંદ્રજીની શક્તિમાં એમાં બહુ મોટો આંતરો હતો. એમ આમની શક્તિ કેટલી મોટી છે એ સમજવાની જરૂર છે, કે સામર્થ્ય કેટલું હતું. કે મોક્ષ તો અમને કેવળ નિકટપણે વર્તે છે, આત્મેતમાં મોક્ષ છે એટલો અંદરમાં પુરુષાર્થનો કરંટ ચાલે છે, કે આ પુરુષાર્થ એવો છે કે મોક્ષ લેવો એ કોઈ મોટી વાત નથી અમારા માટે, મોક્ષ સુધી પહોંચી જવું એ કોઈ મોટી વાત નથી. એ અમને પ્રત્યક્ષ પોતાના પુરુષાર્થના ચાલતા અનુભવ ઉપરથી વાત કરે છે, કોઈ ફેંકા ફેંકી ની વાત નથી. એમાં હિન્દીમાં એવો અર્થ નીકળે છે, ઈસી સ્થિતિ મેં રહેતે હૈ. મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે, એ તો નિશંક વાર્તા છે એમ. એમાં કોઈ અમે શંકાથી નથી કહેતા, શંકા નથી રહી, અનુમાન કરતા નથી. અમારે વર્તમાન ચાલતી પુરુષાર્થની સ્થિતિને જોઈને વાત કરીએ છીએ. શું એક પ્રકરણ જુદું છે, જેમ સમયસાર છે એ જ્ઞાન પ્રવાદ અંગમાંથી, પાંચમું જે અંગ છે જ્ઞાન પ્રવાદ નામનું અંગ છે, એમાંથી રચેલું શાસ્ત્ર છે, એટલે એ શૈલીનું શાસ્ત્ર છે. એમ જ્ઞાન પ્રવાદ, દ્રષ્ટિ પ્રવાદ, વીર્ય પ્રવાદ એ બધા આપણે હમણાં પૂજા કરીને એમાં એ બધા નામ આવે છે. શું એમાં એ આખું પ્રકરણ જુદું છે, પુરુષાર્થનું વીર્યનું પ્રકરણ જુદું છે. કેમ કે મોક્ષ માર્ગમાં શ્રદ્ધા જ્ઞાન તો થઈ ચૂક્યા છે, હવે અધિકાર પુરુષાર્થનો જ છે. જેટલો પુરુષાર્થ, હવે દ્રષ્ટિ બધાને સરખી છે, બે ક્ષાયક સમ્યક દ્રષ્ટિ હોય, એક અંતર્મૂર્તમાં કેવળ લઈએ, એકને 1500 વર્ષ લાગે, ક્ષાયક દ્રષ્ટિ સરખી છે. સૂક્ષ્મ જ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન, સમ્યક જ્ઞાન સરખું છે, શ્રુત જ્ઞાન, તો પણ પુરુષાર્થ સ્વતંત્ર કામ કરે છે. અને જેટલો પુરુષાર્થ તેજ એટલો મોક્ષ નજીક. તો એ પોતાના પુરુષાર્થને પકડીને એમ કહે છે કે નિશંક છે કે અમે અલ્પકાળમાં મોક્ષ પામવાના છીએ, એમ કહે છે. એટલું નિકટપણે વર્તે છે એટલું ન કહ્યું, એ તો નિશંક વાર્તા છે, એમાં કોઈ શંકા નહીં, અવકાશ નથી, ગુંજાશ નથી કોઈ કે બહુ જલ્દીમાં અમારો મોક્ષ છે. અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્યાંય રોકાતું જ નથી ને, અમારું ચિત્ત ક્યાંય બંધાતું નથી. ભલે ઉપયોગ જાય છે પણ ક્યાંય પ્રતિબંધ પામતા નથી, રોકાઈ નથી જતા ક્યાંય. ક્ષણ પણ, કેટલી વાર ક્ષણ પણ અન્ય ભાવને વિશે સ્થિર થતું નથી. કોઈ અન્ય ભાવ થાય છે અન્ય ભાવને વિશે, અમારું ચિત્ત, અમારો આત્મા ક્યાંય સ્થિર થતો નથી. સ્વરૂપને વિશે સ્થિર રહે છે, અમારું જે ચિત્ત તે તો સ્વરૂપને વિશે સ્થિર રહે છે, આ સિવાય અમારું ચિત્ત હવે ક્યાંય સ્થિર રહેતું નથી. મોક્ષ અમને ઘણો નજીક છે, આ નિશંક વાત છે, આ ચાલતી દશાની વાત લીધી છે. સ્વરૂપને વિશે સ્થિર રહે છે એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ, પોતાને આશ્ચર્ય થાય છે, અંદરથી શક્તિનો સાગર ઉછળ્યો છે, હિલોડા લેવા માંડ્યો છે, આખો દરિયો ફાટ્યો છે, એ તો આશ્ચર્યકારક છે. અમારી પરિસ્થિતિ તે હાલ તો ક્યાંય કહ્યું જાતું નથી, કોને કહીએ આ વાત, કોઈને કહી શકીએ, કહેવાનું કોઈ સ્થળ નથી, સ્થાન નથી, એવી અમારી આત્માની અસાધારણ પરિસ્થિતિ છે. ઘણા માસ વીત્યાથી આજ પરિસ્થિતિમાં, ઘણા મહિના વીત્યાથી તમને થોડું લખીને સંતોષ માનીએ છીએ કે આટલી વાત તમને આજે અંદરની કરી. અમારી સ્થિતિ આખી જુદી છે, ઘણા વખતથી લખીએ છીએ કે કાંઈ બીજું લખાતું નથી, કાંઈ જવાબ દેતા નથી અમે. એનું કારણ આ છે કે અંદરમાં કોઈ કરંટ જ બીજો ચાલે છે, કે જે બીજું કોઈ કામ કરવા દેતો નથી. પાંચ માસ થયા, હા, એટલે આવા કેટલાક મહિનાથી જરા પુરુષાર્થ જોરથી ઉપડ્યો છે એમ કે છે. 25મા વર્ષમાં એ દેખાય છે, 1 વર્ષ પછી પુરુષાર્થનો તબક્કો ઘણો સારો છે. આવા જબર પુરુષાર્થમાં આવ્યા પછી મુનિ દશા નથી આવતી તો એનો ખેદ હજી આવશે. કાંઈ એના અહીંયા ક્યાં પીડ્યા છીએ હજી અમે? શું એટલી બધી પોતાની તૈયારી છે. નમસ્કારમાં શો ભેદ રહિત એવા અમે છીએ. શું કાંઈ તમે અંતર ગણશો ને? તમારી સાથે અંતર અમે ઓછું કરીને આ બધી અંદરની વાતો લખી છે. તમારી શ્રદ્ધાને થોડોક ફટકો માર્યો છે અહીંયા. તમે શંકા કરશો નહીં, થોડી અમારા અંદરની વાત પણ તમને કરી દીધી છે કે અમે તમે જેને ઈશ્વર ગણો છો તમારી જેવી શ્રદ્ધા છે જે પ્રકારની, અમે તો એ પ્રકરણમાં પણ ઉદાસ છીએ. તો અમારું અંદરનું પરિણમન કઈ રીતે કેમ ચાલતું હશે એ થોડું તમારે ધ્યાન દેવા જેવું છે. હા, ક્યાંક ક્યાંક થાય છે. હા, અને એનું કારણ બે કારણ હોય છે એનું. કે એક તો સામા ઉપર વિશેષ કરુણા પણ હોય છે એમને કે આ જીવને આવો આત્મલાભ થાય. જો આ વાત એના ધ્યાનમાં આવે તો એવી પાત્રતા છે એમ. એટલે કોઈ જીવ સન્માર્ગ પ્રતિ વળવા તૈયાર થાય, સન્માર્ગમાં ગતિમાન થવા તૈયાર થાય તો જ્ઞાની એકદમ ધર્માસ્તિકાય જેવું કામ કરી દે છે. એટલે તેનું નામ ધર્માસ્તિકાય. હાલતાને હાલવા તૈયાર થાય અને સીધો આધાર આપે છે. જે માછલાને પાણી આધાર છે હાલવા માટે, નહીતર માછલું ક્યાં ચાલે? એમ આધાર મળી જાય છે ધર્માસ્તિકાય પછી. પોતાની મોટાઈ કરવા માટે નથી, પોતાની વડાઈ બતાવવા માટે પણ તો ગુપ્ત રાખતા હતા. પહેલા ગુપ્ત રાખતા હતા કે કોઈ પૂછે વ્યક્તિગત વાત ન પૂછવી એમ કહી દે. એમ કહી નહીં 25 વર્ષ સુધી એમ કહ્યું કોઈ પૂછે તો કે તમારે વ્યક્તિગત ન પૂછવું, બીજી તસ્મોની વાત પૂછવા એમ કહી દે. પછી છેલ્લે આયુષના ઉત્તરાર્ધમાં એ વાત ખુલ્લી મૂકી, અને તે પણ બીજાના હિતને અર્થે ખુલ્લી મૂકી છે કે વિશેષ શ્રદ્ધા થાય આવનારને, અને એ વિશેષ એ વાતને બહુમાનથી લક્ષમાં લઈએ. એમના જે વચનો એમના જે ભાવો એને બહુમાનથી લક્ષમાં લઈએ, અને લેશે એમ સમજીને એમ જાણીને એ વાત કરી. એને લઈને ઉદય આવે છે. સદમસ્ત દશામાં બીજા જીવો પ્રત્યેની કરુણાની ભાવના આવી છે, એટલે અરિયંત પદમાં પણ વાણીનો યોગ થાય છે. કારણ કે ગણધર સુધી તો ગણધર ભગવાન જે કૃતની રચના કરે છે એ શાસનને કારણે છે. પોતે તો અંતર્મૂર્તમાં 11 અંગ 14 પૂર્વની રચના કરે એટલું સામર્થ છે એમને, બીજું શું ભણવાનું બાકી છે? અને જેટલું દિવ્ય ધ્વનિમાંથી પોતે ગ્રહણ કર્યું છે એ જ્ઞાનના અનંતમાં ભાગે તો આવે છે 12 અંગમાં. એમના જ્ઞાન નો અનંતમાં ભાગ છે. હા, જે વાણીમાં આવ્યું છે ને જ્ઞાનમાં આવે છે એના અનંતમાં ભાગે આવે છે. એટલું જ્ઞાન તો વિશાળ છે, કેમ કે આ તો મર્યાદિત છે ને. જ્ઞાન અનંત છે, અમર્યાદિત છે, અને આ તો 12 અંગ તો મર્યાદિત થઈ ગયા એટલે અનંતમાં ભાગે જ થાય ને. એ તો કેવળ જ્ઞાનથી અનંતમાં ભાગે તો દિવ્ય ધ્વનિમાં આવે છે, અને એના અનંતમાં ભાગે 12 અંગમાં આવે છે એમ છે. એનું ગ્રાસ્પિંગ તો દિવ્ય ધ્વનિનું બધું ગ્રાસ્પ કરવાનું છે. શ્રી સુભાગભાઈ 369 બધું હરિને આધીન છે, પ્રત્ર પ્રસાદી પ્રાપ્ત થઈ છે, અત્રે સમાધિ છે, વિગતથી પત્ર હવે પછી નિરૂપાયતાને લીધે લખી શકતો નથી. વાત કરવાનું મન થાય છે તો પણ વાત અધૂરી રહી જાય છે. આ બે લીટી થાય, બધા એક સાથે વાક્યો લખો તો માંડ બે લીટી પૂરી થાય, બે લીટીમાં પત્ર પૂરો કરી નાખે. તમારી પત્રની પ્રસાદી પ્રાપ્ત થઈ છે, કેટલો રિસ્પોન્સ આપે છે. બધું હરિને આધીન છે, હવે એ ગુડ વાત રાખી દીધી પાછી એમને. બધું હરિને આધીન છે એમ કરીને વાત કરી, બધું કુદરત જે પ્રમાણે કરે છે, કુદરત આધીન જે થાય છે તે બધું થાય છે. પછી તમારે ક્યાંય અટકવું નહીં પડે. મારી જે હૃદયની વાત છે એ તમને કહી દઈએ છીએ. એટલે તો ઠેઠ સુધી રીડર લઈ જઈને ઠેઠ સુધીની વાત કરી છે ને. આનંદ ભવ સીધી નાખ્યા તો કામ થઈ ગયું ને. હૃદયરૂપ શ્રી સૌભાગ્ય પ્રત્યે ઘણી આત્મીયતા પોતાને વર્તે છે, એટલે છેલ્લા છેલ્લા બધા વિશેષણમાં હૃદયરૂપ હૃદયરૂપ એવા વિશેષણ વાપર્યા છે. એ એમની એમની આત્મીયતા દર્શાવે છે એમની સાથે. હા, વાત્સલ્ય અને ભેદ તમારે, અમે તમારી સાથે કોઈ હવે પડદો નથી રાખતા, ભેદ નથી રાખતા, એટલે પડદો નથી વાતમાં. એમ ખોલીને અમારું અંતર ખોલીને વાત કરીએ છીએ, એટલો વિશ્વાસ મૂક્યો છે. સામાન્યપણે એટલો જ એમના પ્રત્યે બહુમાનનો ભાવ આવે છે. બહુ મારા ઉપર કેટલી કૃપા કે પોતાનું હૃદય ખોલીને કહે છે. હા, તો વૃદ્ધ હતા, આ તો યુવાન હતા, પેલા વૃદ્ધ હતા. ઘણું અંતર છે, વડવામાં છે, અહીંયા છે, અગાસમાં છે, સાયલામાં છે, લગભગ ઘણી ખરી જગ્યાએ છે. અવિચ્છિન્નપણે જેને વિશે આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી રાયચંદભાઈ પોતે, રાજચંદ્રજી પોતે ના પ્રણામ પહોંચે. કેવી રીતે પ્રણામ કર્યા છે કે અવિચ્છિન્નપણે જેને વિશે આત્મધ્યાન વર્તે છે, પોતાને વિશે અવિચ્છિન્નપણે આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી અમે પોતે જ, પણ કોઈ વિશેષણ બહુ ઉચ્ચ કોટીનું વાપર્યું છે એટલે આ સંકલન કરનારાએ બાદ કરી નાખ્યું છે. કેમ કે આત્મા તો પોતે પરમેશ્વર છે, તો કોઈ એવું પરમેશ્વર પદનું વિશેષણ વાપરી નાખ્યું હોય પોતે જ પોતાના માટે. હા, છે ને, આત્મા પોતે પરમેશ્વર છે જ ને, પરમાત્મા પણ જ છે, એ તો ભ્રાંતિએ કરીને બીજું લાગે છે, બાકી એ જ છે, પોતે સિદ્ધ પદ જ છે. એ તો ના પ્રણામ પહોંચે જેને વિશે ઘણા પ્રકારની પ્રવૃત્તિ વર્તે છે એવા જોગને વિશે હાલતો રહીએ છીએ. ઘણા પ્રકારની સંસારિક પ્રવૃત્તિ વર્તે છે એવા યોગને વિશે હાલતો રહીએ છીએ. આત્મસ્થિતિ તેને વિશે ઉત્કૃષ્ટપણે વર્તતી જોઈ, આત્મસ્થિતિ તેને વિશે, એટલે પોતાને વિશે, આત્માને વિશે, આત્મસ્થિતિ તેને વિશે એટલે પોતાને વિશે ઉત્કૃષ્ટપણે વર્તતી જોઈ. શ્રીના ચિત્તને, એટલે પોતાના ચિત્તને, પોતાના પરિણતિને, પોતે પોતાથી નમસ્કાર કરીએ છીએ, આ બધી મસ્તી છે એમની, પોતે પોતાને નમસ્કાર કરે છે. એવી અંદરની સ્થિતિ વર્તે છે કે પોતે જ પોતાને નમસ્કાર કરે છે, એની એક સ્થિતિ છે, પ્રાર્થની એક સ્થિતિ છે, આશ્ચર્યકારક સ્થિતિ છે મોક્ષ માર્ગમાં, કે જે પોતે પોતે વંદન કરે છે, પોતાની પરિણતિને પોતે વંદન કરે છે, એવી આશ્ચર્યકારક સ્થિતિ છે. અપરિચિત વિષય છે એટલે ખ્યાલમાં ન આવે એવો વિષય છે, પણ એ પરિસ્થિતિ એવી હોય છે કે પોતે જ આશ્ચર્યથી એને જોવે છે, પોતે જ એને બહુમાનથી જોવે છે, પોતે જ એને વંદન કરે છે, એવી એક સ્થિતિ છે. એવી પવિત્ર દશા છે, એવું જે એમનું છે તે એકદમ પવિત્ર દશા, જેવો આત્મા પવિત્ર છે એવી જ પવિત્ર દશા વર્તે છે, એ પવિત્રતાને પોતે નમસ્કાર કરે છે, એવી વાત છે. ઉત્કૃષ્ટપણે સ્થિતિ જોઈને તે શ્રીના ચિત્તને પોતે પોતાથી નમસ્કાર કરીએ છીએ, ઘણા પ્રકારે કરી સમાગમની અને બાહ્ય પ્રવૃત્તિના યોગના ત્યાગની, જેની ચિત્તવૃત્તિ કોઈ પ્રકારે પણ વર્તે છે એવા જે અમે, તે અત્યારે તો આટલું લખીને અટકીએ છીએ. આ તમને થોડીક વિશેષ વાત લખી, અમારા હૃદયની થોડીક વિશેષ વાત લખી કે અમારી જે ઉત્કૃષ્ટ દશા વર્તે છે એ દશા જોઈને અમે જ અમને નમસ્કાર કરીએ છીએ, અને તમારા સમાગમની ઈચ્છા રહીએ છીએ. બહારની જે આ પ્રવૃત્તિ ઘણા પ્રકારની વર્તે છે એનો ત્યાગ, ત્યાગની ચિત્તવૃત્તિ થઈ ગઈ છે, એ છોડી દઈએ એવી ચિત્તવૃત્તિ થઈ ગઈ છે, એ અત્યારે આથી વધારે કાંઈ તમને લખતા નથી, આટલું લખીને અમે અટકી જઈએ છીએ. એ થોડી વિશેષ વાત ખોલી છે. 368 કરતાં પણ 370માં થોડી વધારે વાત લખી નાખી છે કે અમે જ અમને નમસ્કાર કરીએ છીએ, એવી અમારી કોઈ પવિત્ર દશા વર્તે છે આત્માની કે અમે અમને નમસ્કાર કરીએ છીએ, પોતે જ બહુમાન કરે છે પોતાની પરિણતિ. અભિનંદે છે પોતે, આમ છે એમ કે છે કે આત્માના પાંચે જ્ઞાન પોતાના જ્ઞાન પદને જ અભિનંદે છે. મતિ પણ, મતિ જ્ઞાન પણ જ્ઞાન સામાન્યને અભિનંદે છે, પાંચે વિશેષ છે. શ્રુત જ્ઞાન પણ જ્ઞાન સામાન્યને અભિનંદે છે, સુઅવધિ છે એ પણ જ્ઞાન સામાન્યને અભિનંદે છે, મનોપર્ય જ્ઞાન પણ જ્ઞાન સામાન્યને અભિનંદે છે, અને કેવળ જ્ઞાન પણ જ્ઞાન સામાન્યને અભિનંદે. પાંચે વિશેષ જ્ઞાન એક જ્ઞાન સામાન્યનો અભિનંદે છે આવે છે. નિશ્ચય ભક્તિ, આને નિશ્ચય ભક્તિ કહે છે. અવિચ્છિન્ન એટલે વચમાં ક્યાંય તૂટકપણું થતું નથી, તૂટતું નથી ક્યાંય, અમારું ધ્યાન તૂટતું નથી ક્યાંય, એક ક્ષણ પણ તૂટ્યા વગર આત્મ ધ્યાન વર્તે છે. એક ધારું ધારાવાહિક, ધાર છૂટતી નથી, ધાર તૂટતી નથી ક્યાંય, એમ કેવું છે. અવિચ્છિન્ન ધારા પણ એ બધી જુદી દુનિયા છે, જ્ઞાનીઓના પરિણમનની દુનિયા જુદી છે. આખે 371 શ્રી કલોલવાસી જિજ્ઞાસુ શ્રી કુંવરજી પ્રત્યે, કુંવરજી મગનલાલ કલોલના બે ત્રણ પત્રો અગાઉ આવી ગયા છે, એમને પત્ર વ્યવહાર ચાલુ રાખ્યો છે શ્રીમદજી સાથે. નિરંતર જેને અભિધ્યાન વર્તે છે એવા શ્રી બોધ પુરુષના યથા યોગ્ય વાંચશો. જ્ઞાન થયું છે નિરંતર જેને આત્મ અભેદ ધ્યાન વર્તે છે, આત્મા સાથે અભેદ ભાવે જે ધ્યાન વર્તે છે એવા શ્રી બોધ પુરુષના, હવે પોતાનું દુનિયાનું નામ નથી લખતા, બોધ પુરુષના યથા યોગ્ય વાંચશો. પેલાને પણ શ્રદ્ધા બેસી છે કે આ મહાપુરુષ છે, જે પત્ર વ્યવહાર ચાલ્યો છે એમાંથી વાત સિદ્ધ થાય છે. અત્રે ભાવ પ્રત્યે તો સમાધિ વર્તે છે અને બાહ્ય પ્રત્યે ઉપાધિ યોગ વર્તે છે. તમારા આવેલા ત્રણ પત્રો પ્રાપ્ત થયા છે અને તે કારણથી પ્રત્યુત્તર લખ્યો નથી. ત્રણ પત્ર આવ્યા પછી આટલો જવાબ લખે છે કે અંદરમાં સમાધિ એવી રીતે વર્તે છે, બહારમાં ઉપાધિ એવી રીતે વર્તે છે કે તમારા ત્રણ ત્રણ પત્રો આવ્યા છતાં તમને ઉત્તર નથી લખ્યો. આ કાળનું વિષમપણું એવું છે કે જેને વિશે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થયું હોય તો જીવને લોક ભાવના ઓછી થાય. લોક ભાવના એટલે લોકસંજ્ઞા, લોકસંજ્ઞાના અર્થમાં અહીંયા લોક ભાવના શબ્દ વાપર્યો છે. એટલે એ વાત લીધી મુમુક્ષુને માટે કે સામાન્યપણે જીવને લોકસંજ્ઞા બધાને છે જ અનાદિથી. હવે મુમુક્ષુ જીવને પણ ધર્મ પ્રવૃત્તિ લોકસંજ્ઞા એ જ્યાં સુધી થાય છે ત્યાં સુધી એને ધર્મ પરિણમતો નથી. અથવા આ જીવે અનેક ધાર્મિક કાર્યો કર્યા છતાં એને ધર્મ નથી થયો, એનું કારણ લોકસંજ્ઞા પૂર્વક એને ધર્મ કર્યો છે, લોકસંજ્ઞા સહિત ધર્મ કર્યો છે, માટે એને ધર્મનું ફળ નથી આવ્યું. ધર્મ ધાર્મિક કાર્યોનું ફળ જે ધર્મનું પરિણામ એ નથી આવ્યું. લોક ભાવનામાં લોકો તરફની નજર, લોકો શું કહેશે, લોકોમાં શું લાગશે, લોકોમાં મારું સ્થાન શું રહેશે, લોકો શું ગણશે, આમ કરીશ તો લોકો શું ગણશે, આમ કરીશ તો લોકો શું ગણશે, આમ જે લોકસંજ્ઞા છે એ જીવને ધર્મ પામવા દેતી નથી. અને એ ધર્મ એ લોક ભાવના મંદ કરવા માટે, ઓછી થવા માટે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થવું જોઈએ. આ એમને એનો આ રોગનો ઈલાજ બતાવ્યો છે કે આ લોકસંજ્ઞા છે એ જીવને બહુ મોટો રોગ છે અને એના માટે ઘણા વખત સુધી સત્સમાગમમાં રહેવું અને એ વિષય ઉપર વારંવાર વિચારવું કે ક્યાં જીવને ક્યાંય પણ લોકસંજ્ઞા કેવી કેવી રીતે થઈ જાય છે, જ્યાં ત્યાં કેવી રીતે થઈ જાય છે લોકસંજ્ઞા, એ ખૂબ સારી રીતે વિચારવું. કેમ કે જામી ગયેલો કાઠ છે, ઉખાડવો મુશ્કેલ પડે એવો જામી ગયેલો કાઠ છે આ લોકસંજ્ઞાનો. કેમ કે એ એવી રીતે ચોંટે છે, માણસ ત્યાગ કરે એટલે દાન આપી દે, મોટું દાન આપે, બહુ સારું દાન આપે તો એની સમાજમાં પરિસ્થિતિ તો ઊભી થવાની જ છે. સમાજ તો એને કોઈ દાતા તરીકે જોવાનો છે. એ ભાઈ ઘણું ન્યોછાવર કરે છે આ માણસ, પણ પોતે એને ન જોવે એ દ્રષ્ટિ જે કેળવી એ અસાધારણ વાત છે. કે એ વાત પોતે જરાય લક્ષમાં જ ન લે, એમાં શું મારું ક્યાં હતું મેં આપ્યું છે, એ શું વિચાર કરે પોતે કે મારું હતું જ કેદી તે મેં આપ્યું છે, મારું હોય તો હું આપું ને, એ ચીજ જ મારી નહોતી. એ તો એક વિકલ્પ આવ્યો, સદ્ધર્મ વૃદ્ધિનો વિકલ્પ આવ્યો તો સદ્ધર્મ વૃદ્ધિ થાવ, પછી પૈસા તો પૈસાના છે, કોઈના નથી, મારા નથી ને બીજાના નથી. જે પૈસાનો ઉપયોગ થાય છે બાહ્ય પ્રભાવનાનો એ ક્યાં કોઈ જીવના છે, મારા તો નથી, કોઈ જીવના નથી, બસ એની વૃદ્ધિ થાવ એવો વિકલ્પ આવ્યો ને બહારમાં કોઈ પુણ્યયોગ હતો એટલે એ પ્રકારે બધું ગોઠવવા માંડ્યું. જળના પરમાણુઓની ગોઠવણી થઈ, મારો શું અધિકાર છે એમ પોતાને તદ્દન બાદ કરી નાખે. અને એવું બાદ કરવા માટે એને સત્સંગનો પરિચય ઘણો જોઈએ મોક્ષોને, નહીતર જાણે અજાણે એ લોકસંજ્ઞાની અંદર વર્તે છે અને એને ધર્મની પ્રાપ્તિથી વંચિત રહેવાનું આ જ કારણ છે. આ ચર્ચાના ઉપર ઘણી વાતો આવશે. લોકસંજ્ઞા ઉપર શ્રીમદજીએ જે પ્રકાશ પાડ્યો છે એ તો શાસ્ત્રમાંથી કાઢવું મુશ્કેલ પડે, મહાન શાસ્ત્રોમાંથી એ વાત ગોતવી મુશ્કેલ પડે એટલી ચર્ચીને પોતે ખોલી છે. કેમકે મુમુક્ષુઓને એ ભૂલ થાય છે મુમુક્ષુ દશામાં, એ વાત ઘણી ખોલી છે. અહીંથી શરૂઆત કરી છે લોક ભાવનાની. કેમકે દાન દેશ એમ નહીં, આ તો એક દ્રષ્ટાંત આપ્યો એમ શાસ્ત્ર વાંચે છે. કોઈ લેખક હોય, કોઈ વક્તા હોય, કોઈ અભ્યાસી હોય, અનેક પ્રકારે જે બાહ્ય વિશિષ્ટતાઓ ધર્મના ક્ષેત્રમાં લોકો જોવે છે એ બધી વિશિષ્ટતાઓ લોકસંજ્ઞા થવામાં નિમિત્તભૂત થાય છે. જો પોતે યથાર્થતામાં ઊભો ન રહીએ, મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થતા ન રહીએ તો લોકસંજ્ઞા વળગાવી ન રહીએ નહીં. અને અત્યાર સુધી એ જ થયું છે. કાર્યો તો ઘણા કર્યા છે આ જીવે, પણ બધી લોકસંજ્ઞામાં ઊભો રહીને એથી છૂટીને નહીં. એ પત્ર, હા, એ પણ આ પત્ર આવ્યો છે. એ સૂત્ર જેવું વચન લીધું છે. લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે તે ભલે ગમે તેવો હોય તો પણ એને દુઃખનું જ કારણ થવાનું છે, એને કોઈ રીતે સુખ થવાનું નથી. ૫૧૬ દિવસ છેલ્લા પેરેગ્રાફમાં છેલ્લે છેલ્લે લખે છે. વર્ધમાન સ્વામીની વાત લીધી છે તે વિચારીને ફરી ફરી તે ચર્યા કાર્ય કાર્ય પ્રવર્તને પ્રવર્તનને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રુચિ વિલય કરવા યોગ્ય છે. જો એમ ન કરવામાં આવે તો એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુપદને વિશે થઈ નથી, અથવા તો આ જીવ, હવે અહીંથી આ વાત લીધી છે, અથવા તો એક તો ઓલી વાત જુદો છે, બે વિષય લીધા છે, બે કારણ લીધા છે, એક કારણ પૂરું કર્યું. અથવા તો આ જીવ લોકસંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઈચ્છે છે પણ કલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા ઘટતી નથી. એને તો લોકસંજ્ઞા રાખીને કલ્યાણ કરવું છે. એનો બીજો અર્થ એ છે કે એને પોતાનું કલ્યાણ જ કરવું નથી. આમ છે, એટલે બધું કાર્ય એને લોકસંજ્ઞા હારે રાખીને કર્યું. એ છે કે આ એક જ તને ધર્મમાં પ્રવેશ નહીં કરવા દે, તને કલ્યાણમાં પ્રવેશ નહીં કરવા દે. ઘણી જગ્યાએ આ વાતો લીધી છે એમણે અને બહુ સારી રીતે આ વિષય ઉપર પ્રકાશ પાડ્યો છે. સમાજ સૂત્ર એમ ને, પોતે ભલે બગડે, એ તો અનાથ પોતે બીજાને સનાથ કરવા માગે છે એમ છે. પોતે ભિખારી છે, પોતે ભીખ માગતો છે અને અબજોના દાનની વાત કરે છે. અબજો આપી દઉં હું તો, હું તો અબજો આપી દઉં, પણ હવે તું ભીખ માગે છો, તું લાંબો હાથ કરે છો, એનું શું? એવી બધી બાલિશ વાતો છે એ બધી. શું એ રીતે પોતે બગડીને સમાજ સુધારવાની વાત કરે એ તો તદ્દન બાલિશ વાતો છે, બાળકો જેવી વાત છે. એમાં શું છે કે એવી જે પોતાની છાપ ઊભી થાય છે, માણસ જે કરે એવી છાપ તો સમાજમાં ઊભી થવાની છે. માણસ સમાજ વચ્ચે રહેલો માણસ છે, વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ એના સમાજ વચ્ચે રહેલી છે. પછી બધા દરેકનો પોતપોતાનો સમાજ છે. જે કાંઈ કરે છે, ધાર્મિક કાર્યો કરે છે, એની અંદર એની છાપ તો ઊભી થાય જ છે. એ છાપવાળો હું છું એ ભૂસાઈ જવું જોઈએ. આ વાત અસાધારણ છે. લોકોને ગમે તે છાપ હોય દ્રષ્ટિ બંધ થઈ જાય, આખી લોક દ્રષ્ટિ જ બંધ થઈ જાય અને પોતાને એક આત્મકલ્યાણ સિવાય બીજું લક્ષ ન રહે એવી સ્થિતિમાં ધર્મ પરિણમે છે, નહીં તો ધર્મ નથી પરિણમતો. એમ છે ઉત્તેજન આપવાનું. જે જમાનામાં પૈસાની ઘણી કિંમત હતી, આજથી 30 વર્ષ પહેલાની વાત છે, કલોલના એક વાડીભાઈ કરીને આવતા હતા. એ ઉંમરમાં એ વૃદ્ધ હતા, અત્યારે તો નહીં હોય, એમનો કોઈ યુવાન પુત્રનો દેહાંત થઈ ગયેલો. તો એમણે એમ કહ્યું કે મારે આ ઇન્દ્ર ભગવાનનું દેરાસર છે. રામજીભાઈ પાસે વાત મૂકી, ગુરુદેવ તો એ વાત દાનફાનને સાંભળતા જ નહોતા કોઈને, એ વાત બધી નીચે કરવી પડે કે મારે અહીંયા એક તોરણ મોતીનું મન બાંધવું છે ભગવાનના મંદિરમાં, મોતીનું તોરણ. પણ એ મોતીના તોરણમાં મારો જે સ્વર્ગવાસી પુત્ર છે એનું નામ લખવું છે. 11,000 રૂપિયા એક તોરણને આપું. કેટલા તોરણ? મારા ખર્ચે 11,000 રૂપિયા હું દેરાસરમાં આપું, પણ એમાં મારા પુત્રનું મારે નામ લખવાનો ભાવ છે. રામજીભાઈ કહી દીધું કે અહીંયા અમે કોઈ શરતે દાન લેતા નથી, અને મંદિર ફંદિરમાં કોઈનું તોરણમાં કે બોર્ડમાં ક્યાંય નામ મારે જોઈએ નહીં. ના પાડી દીધી 11,000, તેથી બહુ મોટી રકમ દેખાતી કહેવાતી હતી. નથી પૈસા જોતા, એવી રીતે પૈસા નથી જોતા. એ પદ્ધતિ સારી છે, નહીતર શું છે, દાન તો લઈ લે, દેનાર દઈ દે, લેનાર લઈ લે, પણ ઓલાને લોકસંગના તીવ્ર થઈ જાય છે કે મારું નામ બધા વાંચશે, મારું નામ બધા વાંચશે થઈ ગયું. એટલે તો લોકસંજ્ઞામાં એવું જ થાય છે. એટલે કે છે કે એવી લોકસંજ્ઞા ટાળવા માટે, ઓછી કરવા માટે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થવું જોઈએ. આ વાત નાખે એમણે. શું આ સત્સંગનો શું પ્રભાવ છે, શું ગુણ છે? તો ઓછી થાય અથવા લય પામે, નાશ પામે. લોક ભાવનાના આવરણને લીધે પરમાર્થ ભાવના પ્રત્યે જીવને ઉલ્લાસિત પરિણતિ થાય નહીં, આ સીધી વાત છે. અને ત્યાં સુધી લોક સહવાસ તે ભવરૂપ હોય છે. પછી એ ભલે ધાર્મિક સહવાસ હોય, લોકોનો ધાર્મિક લોકોનો સહવાસ હોય, તો પણ એ નવા ભવનું કારણ છે. ભવના મટવાનું કારણ નથી, ભવની વૃદ્ધિનું કારણ છે, એ ભવ થવાનું કારણ છે, નવો જન્મ લેવાનું કારણ છે. લોકસંગના ટાળવા માટે સત્સંગ એનું સાધન છે, એની દવા છે, આ સીધી વાત. અને લોકની વચ્ચે રહ્યો છે, પણ લોકસંગના ઉડાડી દેવી જોઈએ. લોકસંગના એને લોકમાં રાખે છે, જન્મ મરણ કરાવી, ત્યાં 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 જ જન્મે, ત્યાં જ મરે, એને છૂટે નહીં સહવાસ. એનું કારણ લોકસંગના છે. લોકની વચ્ચેથી કેમ જુદો પડતો નથી, સિદ્ધાલયમાં કેમ જુદા પડી ગયા કે લોકસંગના પહેલાં ટાળી, એટલે ત્યાં ગયા. લોકસંગના છે ત્યાં સુધી આઈને આઈ રાખે છે. લોકસંગના જેને આઈને આઈ રાખે છે, ભાવે રહે છે, દ્રવ્ય રહે છે એના ફળમાં. લોકસંગનાથી લોકો આગળ જવાતો નથી. એ ચર્ચા ચાલી હતી સૂર્યકીર્તિ ભગવાન મૂર્તિ પૂજ્ય બેન શ્રી બોલ્યા. લોકો આમ કહે છે, લોકો આનો વિરોધ કરે છે, લોકસંગના એ લોકો આગળ જવાતું નથી. ત્યારે પહેલે પહેલી વાતમાં બહાર પાડી, લોકોને એવી રીતે વચ્ચે નહીં લાવવા. સત્સંગનું જેવ સેવન જે નિરંતરપણે ઈચ્છે છે એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી તે યોગનો વિરહ રહે છે ત્યાં સુધી દ્રઢ ભાવે તે ભાવના ઈચ્છી એટલે સત્સંગમાં રહેવાની ભાવના ઈચ્છી પ્રત્યેક કાર્ય કરતા ઉદયના પ્રત્યેક કાર્ય કરતા વિચારથી વર્તી એટલે હિત હિતનો વિચારથી વર્તી પોતાને વિશે લઘુપણું માન્ય કરી પોતે કાંઈ નથી પોતાની કોઈ સ્થિતિ નથી આ માર્ગમાં આવી એટલે ક્યાંય પોતાનો આંખ ન મૂકે પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ ઈચ્છી સરળપણે વર્ત્યા કરવું અને જે કાર્ય કરી તે ભાવનાની ઉન્નતિ થાય તેવી જ્ઞાન વાર્તા કે જ્ઞાન લેખ કે ગ્રંથનું કાંઈ કાંઈ વિચારવું રાખવું તે યોગ્ય છે. આ એક મુમુક્ષુ જીવને મુમુક્ષુતાની ભૂમિકામાં કેવી રીતે વર્તવું યોગ્ય છે એને એનું માર્ગદર્શન આ પેરેગ્રાફમાં આપ્યું છે. વિશેષ
મંદર પ્રમાણ જય પરમાણુ કાન દેવ.